समयसार जी परमात्म ऊपर गुरुदेव जी ना सौम्यवानना प्रवचनो समयसार ख्याति भाग एक एमा चौथा नंबर नु प्रवचन पेज नंबर 100 छे एना पर आपणे चाली तकी फरीथी एक नजर नाखी दईए। 400 आपा जोड़का युगल जेने के जोड़का से ना आपा परस्पर विरुद्ध धारी राखेलो भाव जेने धर्म योग्यता रूपनो भाव અને એમાં પહેલું શું આવ્યું એકપણું અને અનેકપણું એમાં એકપણું સામાન્ય પણ આપણે શું લઈએ એકપણું એટલે શું લઈએ દ્રવ્યથી એક છે એવું ગુરુદેવ એ જ લીધું પણ સાથે એક સરસ શબ્દ શું હોય પ્રદેશ કે એ બધાનો આધાર પ્રદેશને આમ સામાન્ય આપણે એક લે પણ બધા પ્રદેશ લ્યો બધું ગુણો લઈ લ્યો અને બધી પર્યાય બધાનો આધાર કોણ છે એક દ્રવ્ય છે માટે એમાં શું છે એકપણું એટલે આ એક વિચારવા જેવો છે અનેકપણું હોવા છતાં એક છે અને એક હોવા છતાં અનેક છે એક જ પદાર્થ આવી કઈ આવે શક્તિઓમાં એકત્વ શક્તિ અને અનેકત્વ બે શક્તિ આવે છે કે નહીં એને આની પહેલા 6 ઓલા જે આવે 33 થાય 31 ને 32 ને દ્રવ્યથી જોઈએ તો પદાર્થમાં શું દેખાય એકપણું જ દેખાય એક જ દેખાય દ્રવ્ય 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 બધું એવું દેખાય અને અનેકપણાથી જોવો તો શું દેખાય ગુણ છે પર્યાય છે આવા ધર્મો પણ છે બધું દેખાય એટલે એક જ વસ્તુમાં જેમ ડાયમંડ છે એ કેવી રીતે દેખાય એક ડાયમંડ અને પાસાથી જોઈએ તો અનેક દેખાય ડાયમંડ તરીકે જો હીરા તરીકે જુઓ તો કેવું દેખાય છે એકરૂપપણું પણ એને જ ઓલાથી જો જોઈએ તો કેવું દેખાય પાસાથી જોઈએ તો શું છે અનેકપણું છે તો એ રીતે અહીંયા એકપણું અને અનેકપણું અને પછી અનેકપણામાં શું લઈ લીધું ગુણને આમ સામાન્યપણે અનેકપણામાં શું લેવાય છે ગુણને પર્યાય અહીંયા ગુરુદેવ સાથે શું ઉમેર્યું પ્રદેશ અને પ્રદેશ જેમાં છે બધામાં ન હોય તો એ ન લેવું પણ જ્યાં હોય તો આ રીતે ત્રણ પ્રકારે પણ લેવાય છે એનાથી નિત્યપણું અને અનિત્યપણું શું છે દ્રવ્યથી જોઈએ તો કાળ અપેક્ષાએ તો એનું કેવું છે નિત્યપણું અને આ નિત્યપણા પાછી કોઈ પર્યાય હોય એવું નથી અસ્તિત્વ ગુણની પર્યાય છે અને પર્યાયથી જોઈએ તો અનિત્યપણું છે પર્યાયની અપેક્ષા એ તો અને આ રીતે ફરીથી બધું વિચારવાનું શા માટે નિત્ય અનિત્ય એવું તું નિત્ય ટકવા વાળો છે એટલે એટલે તારે એમ ન સમજવું અત્યારના અમે કરવું પછી કોણ ભવિષ્યમાં ભોગવશે તારું શું છે નિત્ય પણ બીજું એ ખરાબ નહીં સારું કરીશ તો પણ તારે ફળ તને મળવાનું છે કે મહેનત હું કરું પછી ભોગવવા માટે બીજો જાય એવું ન હોય એટલે બે રીતે એટલે એક શું છે આપણને એક ચેતવણી પણ છે કે તું કરે છે તો ભવિષ્યમાં ભોગવવાનું પણ અને બીજું છે કે તું ભોગવીશ તો તારે જ અત્યારના કરીશ તો તું જ ભોગવીશ એનું ફળ તને જ આવવાનું બે સારું તો બે મારું નિત્યપણું પણ છે અને સાથે અને અનિત્યપણું એટલે તું તારી અજ્ઞાન દશાને બદલાવી શકે એમ છો તારે આમાં ને આમાં સદાય રહેવું પડશે એવું નથી ભલે ભૂતકાળમાં નથી કર્યું પણ એટલે હવે નહીં થાય એવું એ નથી એનાથી પછી ભેદપણું અને અભેદપણું ભેદમાં શું લીધું નામ સંખ્યા લક્ષણથી દરેકમાં બધા ભેદ આવે છે જુદા જુદા ગુણોના નામ પણ છે અને સંજ્ઞા જુદી જુદી છે નામ જુદા જુદા છે એ શું દેખાડે છે વાચક જુદું છે તો વાચ્ય પણ જુદું છે શેના ઉપરથી નક્કી થાય શબ્દો જુદા જુદા છે તો એનું વાચ્ય પછી ઘણા સમાનાર્થી જુદી વાત પાસે કોઈ તર્ક કરે કરે નીર કીધું ને પાણી કીધું ને જલ કીધું એટલે જ્યાં આ એક શું છે પોતાની બુદ્ધિ તો સારી છે એટલે પણ પણ ક્યાં વાપરવી તર્ક એવી રીતે વાપરો જેથી વસ્તુની સિદ્ધિ થાય નિષેધાત્મક ન કરવા કરવી તમે કહેજો તમે કીધું શબ્દો નામ છે તેનું શું છે વાંચે પણ એટલે જુદું જુદું છે ને એવું નથી એ સમાનાર્થી હોય જુદી વાત છે બાકી તો સામાન્યપણે વાચક છે તો એનું વાંચે પણ તો વાચક એટલે સંજ્ઞા પણ છે પછી એનાથી આગળ સંખ્યા સંખ્યોની પણ સંખ્યાની વિવિધતા એટલે તો જ એનું ભેદપણું હશે એક હશે તો ભેદની વાત નથી અનેકપણામાં જ એ ભેદ છે તો સંખ્યા પણ જે લક્ષણ પણ દરેકના જુદા અને છતાં પદાર્થથી જોઈએ તો કેવું છે એનું એક જ નામ છે, આખા પદાર્થનું નામ શું છે? આત્મા છે. પછી ભલે ગુણ જુદા વાત છે બધું, પણ નામ શું છે? એક જ છે. સંજ્ઞા એક છે, એની સંખ્યા પણ દ્રવ્યથી જોઈએ તો એકપણું છે, અને અભેદપણું છે. લક્ષણ પણ એનું એક સામાન્ય આગળ આવશે ને, ચૈતન્ય પણ અસાધારણ લક્ષણ, એમાં પછી ગર્ભિતપણે બધા આવી જતા હોય છે. અને છેલ્લે શુદ્ધપણું ને અશુદ્ધપણું, એમાં ખાસ વિચારવા જેવું છે. હું કેવો છું, શુદ્ધ છું કે અશુદ્ધ છું? શુદ્ધ છું, ને અશુદ્ધતાને કોઈ દી યાદ જ નહીં કરવાની. એટલે પર્યાય છે, મારે એની સાથે કાંઈ લેવા દેવા જ નથી. પર્યાયમાં જે અશુદ્ધ જ મારે હું લેવા દેવા. હા, લાગતું વળગતું નથી આવ્યું. હમણાં જ અમે આવ્યું ને, કઈ ગાથા 36 નંબરની, મોહ છે એને સાથે મારો કાંઈ લાગતો વળગતો નથી, મારે કોઈ નાતો સંબંધ નથી. બરોબર ને? નહીં, 38 ગાથામાં આવ્યું ને બધું. એવો મને કોઈ મોહ નહીં ભાવે કે મોહ કોઈ ફરીથી જીવનમાં. એટલા માટે ત્રીજો કળશમાં બધું જ આવશે, મમ પર્ણથી પણ આવશે, ને હું શુદ્ધ છું બેમાં પોતાપણ સ્થાપ્યું. કોઈને એમ થાય આવું હોય? પર્યાયમાં પોતાપણ સ્થાપ્ય તો શું થાય? પર્યાય બુદ્ધિ થાય કે દૃષ્ટિ થાય? પર્યાય બુદ્ધિ થાય ને. એટલે ના, એ તો પર્યાય બુદ્ધિ થઈ જાય. પર્યાયમાં એટેન્શન દેવાય જ નહીં. જીવનમાં આ બધા જ સાથે શ્રદ્ધા, ભલે પોતાને હું દ્રઢ દ્રષ્ટિ છે, છતાં તે વખતે જ જ્ઞાન શું કામ કરે છે કે મારું મમ પણતી છે, મારી પણતી. નહીં તો પછી આ ટીકા કરવાનું મને ફળ શું આવશે? આજે આગળ તો ગુરુદેવ ઘણું લેશે ત્રીજા કળશની અંદર, કે ક્યાંય ટીકા કરવાનું શું હોય છે? કોઈ પણ કાર્ય કરવાનું શું હોય છે? કોઈ હેતુ હોય છે ને, પ્રયોજન હોય છે કે નહીં? તો એ અહીંયા શું છે કે મારી શુદ્ધિ તો છે પણ પરમ નથી. અને એમાં પણ ગુરુદેવ શ્રી સરસ લેશે. શું લેશે? પરમ એટલે શું લેવું છે? કેવળ નામ સિદ્ધ દશા લેવી છે કે કઈ લેવી છે? બે રીતે છે. છઠ્ઠે ગુણ સ્થાન પણ અત્યારે આવી જાવ અને ક્રમે કરીને પૂર્ણતા. હા, તો છઠ્ઠે માંથી મારે ક્યાં જવું છે? તો એ પરમ. હા હા, એ અપેક્ષા એ હવે બુદ્ધિપૂર્વકનું નથી, અલ્પ જે અબુદ્ધિ છે અને ગૌણ કરીને છે. અને બીજી અપેક્ષા એ ધારાય પછી આગળ વધીને કેવું છે? અબુદ્ધિપૂર્વક પણનો એ પણ અર્થ છે. ભાઈ સરસ ખુલાસો કરશે ગુરુદેવ. એટલે બધી રીતે બહુ જ ખુલાસા કર્યા છે બધા. સામાન્ય પણ આપણે પરમ લઈએ એટલે કયું લઈએ? કેવળ જ્ઞાન જ લઈએ, પૂર્ણ રાગ એ પણ એક છે. પણ સાથે સાથે શું છે કે અમે છઠ્ઠે સાતમે તેમાં છઠ્ઠે આવે છે, મને હવે હજી નથી, ઓલી છે અલ્પ, પણ એ કેવી છે? અબુદ્ધિ. એટલે એને ગૌણ કરીને પછી ગુરુદેવ દાખલો લેશે બધું જય સના છે. ચલો, એટલે આ તો એક એક બોલમાં જો વિચારીએ તો કેટલું મળી શકે એમ છે. તો ફરીથી શુદ્ધપણું છે, હું શુદ્ધ છું કે નહીં? ફરીથી એટલે હું કે પર્યાય? હું શુદ્ધ છું, હું પર્યાયમાં શુદ્ધ છું. હું એટલે હું એટલે પર્યાય, પર્યાય એટલે હું નહીં લેવાનું. અરે ભાઈ, અત્યારના જો શુદ્ધપણું જોવું છે તો ખાલી દ્રઢ સ્વભાવ જ લેજે. પર્યાયમાં શુદ્ધપણું ભાવના કરજે, પણ અત્યારના પર્યાયમાં શુદ્ધતા નહીં સ્થાપતો. શું છે? દ્રવમાં તો છે જેની તો કોઈ પારત નથી, પણ અત્યારના પર્યાયમાં શું છે? અશુદ્ધતા છે. ને એ અશુદ્ધતા છે એ પણ એક મારો શું છે? ધર્મ છે. મેં ધારી રાખેલો ભાવ છે. દ્રવ્યની શુદ્ધતા જોઈને પર્યાયમાં પણ જો શુદ્ધતા સ્થાપી અત્યારના, તો શું થવાનું? નિશ્ચયભાષી ના લક્ષણ છે. અને પર્યાયની અશુદ્ધતા જોઈને દ્રવ્યને અશુદ્ધ માની લીધો તો શું છે? એ પણ એક વિપરીતતા છે. તો અહીંયા એ બે શુદ્ધપણું, અને આ રીતે આમાં એકાંતે શુદ્ધપણું જે સ્વીકારે છે એ કઈ અપેક્ષા? દ્રઢ દ્રષ્ટિથી એકાંત છે, કારણ કે દ્રઢ દ્રષ્ટિમાં બીજો ભાગ જ નથી. દ્રઢ દ્રષ્ટિ કોને સ્વીકારે? વસ્તુના એક ધર્મને છે, એમાં નથી. જ્ઞાનમાં શું આવે છે? પ્રમાણ. એટલે અનેકાંત પણ અનેક ધર્મો આવે છે. અનેકને જોવા એ કોનું કામ છે? જ્ઞાનનું કામ છે. બાકી તો નહીં લેવો, શુદ્ધ નહીં લેવો, દ્રષ્ટિ લેવાનું કામ શું? એટલે અનેકાંત શેમાં છે? પ્રમાણમાં છે. નહીં અને દ્રષ્ટિમાં શું છે? એકાંત. એની અપેક્ષા ચોક્કસ છે કે એમાં ક્યારેય પણ ઢીલાશ કરીશ નહીં, પણ જ્ઞાનના વિવેકને ક્યારેય સાથે છોડીશ પણ નહીં. તો અહીંયા છે અશુદ્ધપણું, અને એમાં જો અશુદ્ધપણુંમાં શું લીધું ગુરુદેવ? વિભાવે, એટલે કે સ્કંદમાં પરમાણુ અશુદ્ધ થાય છે. શું લીધું? એ પણ વિભાવ ક્યારે? સ્કંદમાં. અને એ પણ કોના માટે? પરમાણુ. બાકી ચાર જે દ્રવ્યો છે એમાં શુદ્ધ થાય છે કે અશુદ્ધ થાય છે? શુદ્ધતા છે, જો કે એના કોઈ બે ભેદ જ નથી, એનું એક જાતનું છે. એટલે એને જેવો સ્વભાવ એવું જ પણ એટલે શુદ્ધ લ્યો, બાકી એની પર્યાયગત પણ અશુદ્ધતાની યોગ્યતા નથી. જ્યારે પૂતગલમાં શું છે, જીવમાં શું છે? પર્યાયગત બે યોગ્યતા છે. પણ જ્યારે પરમાણુ એકલો હોય, પૂતગલ પરમાણુ એકલો હોય તો ત્યારે એમાં શુદ્ધપણું છે, અને સ્કંદમાં આવે છે તો અશુદ્ધપણું. એટલે જીવમાં સંસાર દશામાં પર્યાયમાં અશુદ્ધતા. અને એ રીતથી વિચાર કરીએ તો સાધક દશામાં શું છે? સાધક દશામાં શુદ્ધ અશુદ્ધ ઉતાર હોય તો કેવી રીતે ઉતારે? એક જ પર્યાયમાં બે ધર્મ આવશે. આમ સામાન્યપણે તો દ્રવ્ય શુદ્ધ છું ને પર્યાય અશુદ્ધ સામાન્ય, પણ સાધક દશાની જો વાત કરીએ તો શું છે? જેટલી જેટલી વિતરાગતા પ્રગટી છે એટલી એટલી શુદ્ધતા છે, અને જેટલો રાગ બાકી છે એટલી. એનો અર્થ શું થયો? એક જ સમયની એક જ પર્યાયમાં બે ભાવ. બે ભાવ છે, બે સમય નથી, પણ બે ભાવ છે. અને ન હોત તો સાધક દશા સિદ્ધ નહીં થાય. અને આ પણ કોને માટે લાગુ પડે છે? ચારિત્રની અપેક્ષા એ અથવા જ્ઞાનમાં એમાં જે છે જે આચ્છાદિત પણ. બાકી શ્રદ્ધાને માટે તો કાં તો સમ્યક અને મિથ્યા એમાં લાગુ પડે છે. અને ક્ષોપસમ ભાવમાં એ તો વાત છે ને, જ્યાં જ્યાં ક્ષોપસમ ભાવ હશે ત્યાં શું હશે? ઔદયિક ભાવ હશે. એક એ પર્ટિક્યુલર પૂરતું. તો અહીંયા હવે એની પાછળ આપણે જઈએ. ચલો 101 પાના ઉપર હવે આવીએ આપણે. આદિ અનેક ધર્મ ચાર જોડકા તો લીધા, બાકી ઘણા છે. જીવમાં પણ વિકારપણે થવું એ જીવનો એક ધર્મ છે. ફરીથી શું છે? સમયસાર વાંચીને આમ થાય કે ના ના, જીવમાં તો અશુદ્ધતા હોય જ નહીં. કેમ શું પતી ગયું? શું પતી
ગયું?
હા તે પર્યાયગત છે ને, એ તો દેખાડવું છે વિકાર. હા, શ્રદ્ધાએ જો પકડ્યું છે તો અભાવ કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. કારણ કે સ્વભાવ જેને, દ્રષ્ટિ જેને પકડે છે, એ સ્વભાવમાં જો અશુદ્ધતા આવી તો અભાવ થવાનો. પણ તે વખતનું જ્ઞાન, જ્ઞાનના વિવેકે તો આગળ વધવાના પુરુષાર્થની અવકાશ છે. જ્ઞાન જ ન કરીને મારે અશુદ્ધતા છે જ નહીં, કાંઈ જ નથી, તો આગળ ધર્મ શું કામ કરો છો? ફરી જ કહું છું તો જ્ઞાન શું કામ કરશે? આમાંથી બળ નહીં થાય. મારે રોગ થયો છે એ પણ એક સુધારવા માટેનો એક બળ છે કે નહીં? મને કંઈક દુખે છે, રોગ થયો છે, એ પણ એક શું છે? રોગ ટાળવાનું એક કારણ બને છે કે નથી બનતું એને? અને તો પછી એમ જ લઈને તો મારે પરનું શું કામ? તો મારે રાગનું શું કામ છે? તો કરી લે ને, રાગ છોડ, બહુ સારી વાત છે. પર્યાયનું શું કામ છે? તેમ રાગે છોડી દે ને, તો રાગ રાખવો છે કે ના મારે પર્યાય. તે અહીંયા વિકારપણે થવું શું છે? પ્રણતિમાં થાય છે જ્યાં સુધી નથી, એ પણ જીવનો એક ધર્મ છે. એવી રીતે પરમાણુમાં વિભાવ પણ એટલે સ્કંદપણે થવું તે પણ તેનો એક ધર્મ છે. બીજાની તો વાત જ નથી, આ બેની આમાંથી વાત કરી. અને એટલે જો ધર્મની વ્યાખ્યા એમાં જ લીધી, વિભાવિક ધર્મ એટલે કે એનો ધારી રાખેલો ધર્મ છે. ધર્મ છે કે એટલે એનો એક ભાવ છે, ધારી રાખેલો, ધારણ કરેલો, ધારી રાખેલો એક શું છે? એનો એક ભાવ છે, એ ધર્મ છે. આ રીતે વાત કરીને હવે આગળ એમાં આખું ગુરદેશી ફરીથી લે છે, છેલ્લું જ એના બે લાઈન છે એ જ પેજમાં 101માં છેલ્લા. હવે આ રીતે શું નક્કી કર્યું કે પદાર્થ છે એમાં શું હોય છે? અનંત ધર્મ હોય છે. એ કેવા હોય? ગુણરૂપ હોય, પર્યાયરૂપ હોય અને ધારી રાખેલા ભાવરૂપનું હોય છે. તો આત્મામાં પણ છે. હવે આવું હોવા છતાં આત્માને સેનાથી ઓળખાવાય છે? ચેતનપણાથી. કારણ કે ચેતનપણું શું છે? ચેતનપણું અસાધારણ ધર્મ છે. ચેતનપણું એ પોતે ધારી રાખેલો ભાવ કેવો છે? અસાધારણ. જેમ સાકરને સેનાથી ઓળખાય? ગળિતે સાકર, ગળિતે સાકર, એનો અર્થ શું થયો? એનો એક અસાધારણ છે. અને અસાધારણનો ગુરદેશી અર્થ શું કરશે? બીજા દ્રવ્યમાં નથી તો વાત દૂરની વાત રહે, પણ પોતાના બીજા ગુણમાં પણ ચેતનપણું નથી, એટલું એ અસાધારણ. એ ચેતનપણું એ કેવું છે? એવું અસાધારણ છે કે જેને પોતાને પોતાની પણ ખબર છે અને બીજાની ખબર. બીજા પરદ્રવ્ય જે છે, અજીવ, જડ, અચેતન, એમાં તો નથી. બીજા ચેતન છે એમાં, એના જેવું છે પણ મારું તો નથી. અને અહીંયા ત્રીજું એનાથી આગળ બીજા ગુણો છે, શ્રદ્ધા છે, એકબીજામાં રૂપ છે, જુદી વાત છે. પણ રૂપ છે એટલે એનું પરિણમન થશે એવું નથી. નહીં, ચલો. જ્ઞાનમાં વીર્ય છે, જ્ઞાનમાં ચારિત્ર, ચારિત્રમાં જ્ઞાન, અને એટલા માટે ચારિત્ર જાણવાનું કામ કરશે એવું નથી. છે ને, આમ જ્ઞાનમાં બીજા રૂપ તો બહુ સહેલાઈથી આવી જાય. જ્ઞાન પણ કેવું છે? નિશ્ચિત છે કે સંકિત છે? તો નિશ્ચિત પણ છે એમાં એવું શ્રદ્ધાનું રૂપ આવ્યું. પછી જ્ઞાનમાં બળ છે કે નહીં? તો એનું વીર્ય આવ્યું. જ્ઞાનનો પોતાનો ઉપયોગ સ્થિર થાય છે કે નથી? તો ચારિત્ર આવે. તો એ બધાનું શું છે? રૂપ છે. પણ એથી એમ ક્રમે કહ્યું કે ના, જ્ઞાન પણ હવે શું કરવા માંડ્યું? વીર્ય પણ મને એનામાંથી ગયું. એવું નથી, એકબીજા સાથે એક જ દ્રવ્યના બધા ગુણો હોવાથી એકબીજા સાથે શું છે? સંકળાયેલા, એટલે એનું રૂપ છે. પણ એથી એમ કહ્યું કે જ્ઞાને પણ હવે શું કરવા માંડ્યું? શ્રદ્ધા ગુણની જરૂર નથી, શ્રદ્ધા તો જ્ઞાને કરવા માંડ્યું. ચારિત્ર રમણતા પણ, અરે ભાઈ એ સાથે બધું છે, પણ એનાથી એનું રીતનું પરિણમન એમાં થવા માંડે એવું. એ તો એનાથી એક વર્ણન કરવામાં આવે છે ને કે એ જ્ઞાન જ્ઞાનમાં સ્થિર થાય છે, ચારિત્રની પ્રણતિ પણ અંદરમાં રમે છે. એટલા માટે વ્યાખ્યા સેનાથી થાય છે? આપણે જ્ઞાનથી સમજાવીને. બાકી દરેક ગુણનું પોતપોતાનું શું છે? પણ મને અલગ છે, એકબીજાનું રૂપ છે. બરોબર, એકબીજાને કે એવું નથી મને ચારિત્રમાં સાતમું ગુણસ્થાન વર્તે ચારિત્રને, પણ જ્ઞાનનો ઉપયોગ હજી બહાર રખડે છે, તો એવું ન હોય. એવું જ હોય છે, એવું જ શુદ્ધ ઉપયોગનું જ હોય. એમાં કઈ બુદ્ધિપૂર્વકના કોઈ રાગ નથી હોતા. આ બધું શું છે કે ફરીથી એક મેક સાથે વર્ણન છે કે પરિણમન છે કે સ્વતંત્ર પરિણમન છે? સ્વતંત્ર હોવા છતાં એકબીજાના સુમેળમાં છે. કારણ કે એક એક જ પદાર્થ, એક સામાન્ય દ્રષ્ટાંત લઈએ, આપણે ચાલીએ ત્યારે શું હોય છે? આપણી પગ કઈ તરફ ચાલો? પૂર્વ તરફ ચાલીએ છે, પગ પૂર્વ તરફ છે, અને આંખ કઈ છે? ઉત્તર તરફ. અને હાથ પણ કઈ બાજુ હોય છે? આમ ચાલતા હોય છે કે ને, એને કોઓર્ડિનેશનમાં. તે આખું એક એકબીજાના સાથે, બાકી દરેકનું પોતપોતાનું કાર્ય જુદું છે, અને છતાં એકબીજાના સુમેળમાં હોય છે. કાર્ય દરેક ગુણનું અનેક કાર્યને એકથી એમ નામ આપ્યું નિરીકલ્પ. બાકી એમાં બધાનું જ આવી ગયું છે, બધાનું કાર્યને સમૂહાત્મક એક કામ કરે છે. બાકી ત્યાં વખતે દરેક ગુણનું પોતપોતાની રીતે કાર્ય હોય છે. બધું હોય છે. આપણે એક વ્યક્તિગત નામ હોય છે અને એક સમૂહાત્મક પણ નામ હોય છે. આપણે બધા કેવા કહેવાય? જૈન કહેવાય. એ કેવું હોય? સમૂહ પણ. અને છતાં ઇન્ડિવિજ્યુઅલ કહેવાય છે? જુદા જુદા. અહીંયા કહેવાય છે સોનગઢવાસી છે, સૌરાષ્ટ્રવાસી છે, ભારતીય છે. એ કેવું આવ્યું? એક સમૂહાત્મક. બાકી ઇન્ડિવિજ્યુઅલ તો જુદા જુદા. અહીંયા ફરીથી વાંચે છેલ્લો 101 પાનમ છેલ્લી બે લાઈન, ચેતનપણું અસાધારણ. ચેતનપણું અસાધારણ એનો અર્થ એ કે જે પોતાના સિવાય અન્ય અનંત ગુણરૂપ ધર્મમાં પણ નથી, જે ચેતનનું જે કાર્ય છે એવું બીજા ગુણમાં શ્રદ્ધા ગુણ છે, ચારિત્ર ગુણ છે, પણ જાણવું એવું એનું એ કામ નથી. જ્યારે આ ચેતનપણું તો કેવું છે કે એ પોતે પોતાને પણ જાણી શકે છે, બીજાને પણ એ જાણી છે, પરદ્રવ્યમાં તો એ છે જ નહીં, એ જ એ તો વાત જ નથી. ચાલે 102 પાને એમાં પહેલો પેરેગ્રાફ છે ને એની એટલે ઉપરથી ચોથી લાઈન, ચેતનપણું એક જ જાણે કે વસ્તુનો ધર્મ હોય એમ એનું અસાધારણ. શું આખું એટલે એક ચેતનપણામાં બધું જાણે આવી ગયું. ગુરુદર્શન ઘણી વાર કે આખા વિશ્વની અંદર આખા વિશ્વને સિદ્ધ કરવા માટે શું એક જ્ઞાન ગુણની એક સમયની પર્યાય બસ ઇનફ છે. એક જ્ઞાન ગુણ, એક આત્મદ્રવ્ય, એનો એક જ્ઞાન ગુણ અને એની એક સમયની પર્યાય કેવળ ના ઇનફ છે આખાને. કારણ કે એ જ જ્ઞાનમાં શું છે, લોકાલોકને જાણે છે, એ જ્ઞાન પોતાના ગુણને પોતે પર્યાય પોતાને, પોતાના ગુણ જ્ઞાન ગુણને અને જ્ઞાન ગુણમાં અભેદ બધાને જાણે. તો એક જ્ઞાન એમ અહીંયા જાણે જ્ઞાન જ બધું અને એમાંથી આખું જીવને ખ્યાલ આવે છે. સમયસારમાં એ આવે છે 68 ગાથા. જ્ઞાન એનું કેવું છે, એક પ્રગટ લક્ષણ છે દરેકને મોક્ષ માટે. આમાં પણ એક છે કે એને શા માટે આટલું બધું ઇમ્પોર્ટન્સ આપો છો કે જ્ઞાનથી જીવને ખ્યાલ અને જ્ઞાન દરેકને ખ્યાલમાં છે. કોઈ એવું હશે કે મને ખ્યાલ નથી આવું, હું કાંઈ જાણતો નથી, હું કાંઈ જાણતો નથી, અરે પણ હું કાંઈ જાણતો નથી તો એનો અર્થ કે કાંઈક જાણવાપણું છે. એવું તને કાંઈક ફિલ્મમાં આવ્યું કે નહીં, કાંઈક જાણવાપણું છે ને એને હું નથી જાણતો, પણ જાણવાપણું એટલું તો ખબર પડે છે ને, હું ઘરમાં નથી, બરાબર ને? તો એનો અર્થ શું, ઘરે કોને ક્યાં એ ખબર પડી ને, અને ક્યાં છું બહાર એ પણ એ પછીની વાત, પણ હું ઘરમાં નથી એ નાસ્તી પણ એ કોને જાહેરાત કરે છે કે ઘર કોને કહેવાય, શું છે એની ખબર છે કે નહીં? તો એ અહીંયા કે ચેતન પણ એક જ જાણે કે વસ્તુનો ધર્મ હોય, વસ્તુનો ધર્મ એટલે જાણે એનાથી જ આખો આત્મા જાણે ખ્યાલમાં આવી જાય એમ એનું કહેવું છે અસાધારણ ધર્મ છે. જો ગુરુદેવસિંહને ત્યારે કેવો આવ્યો હશે ચેતનપણામાંથી, શું આવ્યું કે આવા ધર આવી વાત, આવી વાત એટલે પદાર્થ, પદાર્થની અંદર એના ગુણો હોય, એનું પ્રણમન હોય, ધારે રાખેલો ભાવ હોય, અને છતાં એને એક અસાધારણ શબ્દથી સમજાવાય. વસ્તુમાં અનેકપણાને સેનાથી, એક લક્ષણથી, એક ભાવથી લઈને આખું, અને એનાથી એને અનેકતા ખ્યાલ આવી જાય છે. વાત કરે એકપણાથી પણ છાતેની બધા અવિનાભાઈ બધાથી એને ખ્યાલમાં આવી જાય. તો આ સર્વજ્ઞનો ધર્મ શું, શરણ જાણી આરાધ્ય આરાધ્ય પ્રભાવ. શ્રીમદજીએ 12 ભાવના જે કરી એમાંથી આ અશરણ ભાવના છે. 17 વર્ષની ઉંમરે એ પણ ખબર હશે ને કેવી રીતે ભાવના બોધ રીચું. 108 જુદી છે 12 ભાવના. ઓલું જે છે મોક્ષ માળા 108 જે પાઠ લખ્યા, એક વિચાર હજી એટલી 16 વર્ષની ઉંમરે એમને એટલો ખટક લાગી કે બધાના શું કર્યા હતા, પૈસા એડવાન્સ લઈ લીધા હતા અને છપાવવામાં પોતે લખવામાં વાંધો નહોતો કર્યો, છપાવવામાં વાંધો આવ્યો, અને એમાં પણ ટાઈમ ઘણો ગયો. તો એમને થયું કે આ એક થોડી આવી પણ એક લાગી, એમને શું લાગ્યું, અનિથી જેવું એમ. તો એમણે તરત જ શું કર્યું, ભાવના બોધ એટલે બાર બાર લખ્યું, પોતાને નાનું અસર છપાવીને બધાને ભેટ મોકલ્યો એમને. તેમાં એક સર્વજ્ઞનો ધર્મ પાછો શું છે, સુષર્ણ જાણે, અને પાછો ડબલ શબ્દ શું છે, આરાધ્ય. અરે એમ વજન દેવા માટે કે તું બીજું બધું ભૂલી જાય ને, આરાધના કર, પણ કેવી રીતે, બોજા રૂપે. શું થાય હવે જૈનમાં, જૈનમાં એટલે હવે આપણે શું કરવું પડે, જન્મદર્શન ને મંદિર જવું જ પડશે, છ દ્રવ્ય ને બધું શીખવું પડશે, કરવું પડશે કે નહીં, એક બોજા રૂપે છે ને. શું ફાયો છે અત્યંત જૈનમાં, જૈનમાં બીજે હોત તો આવું બધું કઈ ન કરવું પડત ને,
હા તો કેવું સહેલું હતું, આ બધી માથાકોટ આવે દ્રવ્ય હું ગુણમાં આપણે શું કામ આવે. અરે જીવનમાં એટલા માટે પ્રભાવ આણ્યો, એમને વિચારતો કે આ કેમ મેળ્યું શું મેળ્યું, બીજા લોકો જો કેવું મજા કરે ધર્મના નામ, તમારે તો ઉપવાસ કરવાનો, અમારે તો સારું ફળ આહાર તો હોય, અમારે તો ખાવાની ઉપવાસ કહેવાય ને પાછો છૂટો એમ, કેવું સહેલું, કેટલું સહેલું, અમારે કાંઈ મર્યાદા. તમારે તો આમ જૈનની એવી જ ઇમ્પ્રેશન હોય ને, તમારે શું છે ન ખાવું ન ખાવું વધારે હોય છે ને, એ જ દેખાડે છે ઇન્દ્રિય વિષયોની મર્યાદા કરવાની છે. તો રાગ ક્યાંય મર્યાદા નહીં થાય, એ કેળો નહીં છોડે તને, જેનો સરસ છે આ સર્વજ્ઞના કહેલા ધર્મ સિવાય બીજો કોઈ ધર્મ ક્યાંય સાચો હોઈ શકે નહીં. શું ફરીથી? આ સિવાય, એટલે આ છે એટલે આ સર્વજ્ઞએ કહેલા ધર્મ સિવાય બીજો કોઈ અને ક્યાંય અને સાચો, બીજો કોઈ એટલે બીજાને, બીજો કોઈ એટલે કાંઈ નંબર, અને ક્યાંય એટલે કોઈ ક્ષેત્રમાં, હજી કાળ ઉમેરો તો ક્યારે હોઈ શકે, હોઈ શકે નહીં, છે ને ગોતવા જાય એમ ના પાડે, હવે ગોતવા જતો નહીં. આવી વાત બીજે ક્યાંય કોઈ પણ ક્ષેત્રમાં ક્યારે પણ, હવે શું છે, કદાચ હોઈશ, એ કેટલું નિશ્ચિતતા કરાવી દીધી કે આપણે બીજે ગોતવા જવાની જરૂર પણ નથી. સત્યના શિકારે અસત્યના કેટલા વિકલ્પો છોડાવી દીધા હોય, હજી તો ઘણા તો શું હોય, ફાંફા મારતા હોય, ગોતવાના ફાંફા મારતા હોય, શું છે શું નથી અહીંયા. તો એ રીતે એને પાછું કેવું છે, આરાધ્ય આરાધ્ય બે વાર, અને પાછું પ્રભાવાણી. અરે મહા સદભાગ્ય કે જે માર્ગની આરાધના ગણધર આદિ જેવા કરે છે, પવિત્રતાની ઉત્કર્ષતા છદમસ્તપણામાં, ઓલા અરિયંત નસીબની વાત નહીં, પણ છદમસ્તપણામાં ઉત્કર્ષપણે આરાધના સાધના કરનાર ગણધર દેવ પવિત્રતા અને ઉત્કર્ષ પુણ્યના સ્વામી એવા ચક્રવર્તી લેવો સ્વધર્મ ઇન્દ્રધ્વજ, એના દ્વારા પણ જેની એ કરતા હોય એ માર્ગ મને મને મેળવો છે. એમને સમજ્યું કે આ બધો ગુજરાતીમાં શું કહે ને, કઈ નહીં એમને, આમ કોઈ માણસ જેવો એને રેન્જી પેન્જી એમ એવા શબ્દો નહીં સાંભળે, રેન્જી પેન્જી સાંભળે છે યાર, એના જેવું નથી, મફતનો લો ગાંગુલી તેલી ને એવું, એ રેન્જી એટલે સામાન્ય આમ બુદ્ધિવાળાનો વગરનો ને એવું બધું જે સામાન્ય. અરે જે પુણ્યના અધિકવાળા અને સાધનાની અધિકતાવાળા જે છે એના, એણે સ્વીકારેલો એમણે આરાધેલો માર્ગ મળે, એ આપણો શું છે, એવો મહિમા લાવીને પ્રભાવ આણીને. હવે એનાથી શું થશે, નહીતર શું થશે, એમ અનાથ એકાંત, નહીતર કેવો છું અનાથ એકાંત. અનાથ એકાંત એટલે ના ના, અત્યારના તો મને ઘણા મદદ કરવા વાળા છે, પછી ભવિષ્યને અહીંયા કે પૂરેપૂરો એકાંત નો અર્થ શું છે, પૂરેપૂરો સો ટકા. અનાથ તું કેવો છો, એકાંતે તું અનાથ છો, તને કોઈમાં ધર્મની બાબત તો જા, લૌકિકતામાં પણ કોઈ ભરોસો છે કે અત્યારના રોગ થયો છે ડૉક્ટર મટાડી દેશે, અત્યારના વિશ્વાસપાત્ર કોઈ હશે એ પાછો રાખાશે, આપણે વિશ્વાસ રાખશે જ ભવિષ્યમાં. ક્યાં કેટલા સંબંધોને છૂટતા જ્યાં બાંધતા, જેમ કે ને વર્ષો વીતે અને છૂટતા, તો એમ અહીંયા તું કેવો છો અનાથ એકાંત. એક વિચારવા જેવું, એની જગ્યાએ આપણે શું માન્યું, હું સર્વથા સનાથ છું, અહીંયા કહે છે એકાંતે તું અનાથ છું, અને અહીંયા જ્ઞાની શું કહે છે, તું સર્વથા અનાથ છો, તું સર્વથા નહીં. આપણે ત્યાંના સેફ છીએ ને આ ઘરની અંદર, બહાર જઈએ તો કાંઈ એક્સિડન્ટ ને બધું કાંઈ થાય, અહીંયા તો સેફ છીએ કે નહીં, એ તો કોકને આવતો હશે આપણને. અમે તો શું છે, અર્થ કે પ્રૂફ બિલ્ડિંગ બનાવ્યું છે, કોઈ દી હવે ખબર નહીં ઓલા લોકો કે ના આમ થઈ ગયું એટલે ત્યાં માની બેસે, અને અહીંયા કહે છે તું એકાંતે પૂરેપૂરો. અરે વજ્રના બનાવેલા મકાન પણ નાશવાન છે, બીજાની શું વાત કરે, અહીંયા અનાથ એકાંત. હવે જો આરાધના કરી તો ટોટલી યુટર્ન, ટોટલી યુટર્ન શું છે, સનાથ થાય. અનાથપણામાંથી સનાથ. ચાલો ફરીથી આમાં કઈ ખ્યાલ આવે, અનાથમાંથી સનાથ એ જુદું, પણ આમ એક લૌકિકમાં દ્રષ્ટાંત તરીકે. મોટો ઘરમાં કઈ પ્રસંગ આવ્યો હોય, વડીલ ન હોય તો એમ થાય અરે યાર માથે આવ્યું, એ જ વખતે કોઈક વડીલ હોય તો કહેવાતા નિશ્ચિતતા. બેમાં પરિણામો જો વિચારવા જોઈએ, ઘરમાં એવો મોટો પ્રસંગ આવ્યો હોય અને પોતાને ડિસિશન લેવું હોય તો ત્યારે શું યાદ આવે? આ કોઈ હોત તો સનાથપણામાં એને શું આવે છે? નિશ્ચિતતા લાગે છે. અને બીજા એમ અહીંયા તું સનાથ થાય, તારા બીજા વિકલ્પો બધા છૂટી જાય. અનાથ સનાથ એના વિના, એના વિના આ વિતરાગ માર્ગ સિવાય કોઈને બાહ્ય સાસે. બાહ્ય સાસ એટલે હાથ તાર બાય છે ને, આ બાય કહેવાય. આ બધું છે ને ઓલી કાઠિયાવાડી ભાષા એવું હોય એટલા માટે હાથ તારો કોઈ, જેમ કોઈને પકડવો હોય ને બહાર પાણીમાં ડૂબતો હોય બહાર કાઢવો તો શું કરવું પડે? હાથ કાઢવો પડે ને. તે ન કોઈ બીજા કોઈને બાહ્ય સાસે, કેમ બીજા કોઈને આપણને? બીજા ધર્મવાળા તો ઘણા છે મોટા હોય, અરે પોતે ડૂબતો જાય છે. નીતુ કહે છે મને તારશે બધું, પોતે કેવું છે ડૂબે છે. આ નીતને શું તારી દેવાનું? એ તને જે ઓલું તણખલું છે કે અથવા તો તણખલું આકાશમાં ઉડે છે તો એને પકડીને ખાલી, જે કાંઈ બીજા ડૂબે છે તો આ રીતે આપણને એ સાથે સાથે. તો ચેતનપણા ઉપર આખો શું છે એ વાત લઈને ગુરદેશી લે છે. એની નીચે જો થોડું આવે છે એક બે નંબરનો બોલ છે ને, આ આત્માનો કર્યાવર માઇન્ડ છે. શું હોય કર્યાવરમાં? શું હોય એનાથી શું થાય? એને પોતાની અધિકતાનું પ્રદર્શન કરે કે અમે આટલું આપી શકીએ, અમારી આટલી કેપેસિટી અમારું. અરે અહીંયા આચાર્ય દેવ તને કે તારામાં એકવાર વૈભવ જો કેટલો છે, તો એમ તને ખબર નથી કે તારામાં શું શક્તિ પડી છે, શું સામર્થ્ય પડ્યું છે. એ આત્માનો કર્યાવર નાની મોટી બધું જ અહીંયા બધા જ ગુણો દેખાડશે, બધા ગુણોનું પરિણમનને બધાનું જ એ દેખાડે છે. હવે આ ચેતનપણું શું છે? ફરીથી આપણે ક્યાં પહોંચ્યા? આ બીજા શ્લોકનો ભાવાર્થ ચાલે છે એમાં ક્યાં પહોંચ્યા આપણે? કે પેલો અનંત ધર્મણી તત્વ એની આખી વ્યાખ્યા ચાલે છે. પછી એને એ અનેકાન્મય મૂર્તિ એટલે સરસ્વતીની મૂર્તિ કે છે બધી વાત આગળ, પણ હવે અનેકાન્મય તત્વ શું છે? તો કે તત્વ એમાં આપી ગયા, ત્રણ પ્રકાર આપી દીધા આપણને, અને એમાંથી પણ અહીંયા આવે તત્વમ. તત્વમ એટલે તે પણ અનંત ધર્મો છે, પણ એના ક્યાં પણાથી મુખ્યત્વે બતાવે છે? કે ચેતનપણાથી. એનું તત્વપણું એટલે એને કયો સારભૂત અથવા જેનાથી દેખાડી કોણ છે? તો કે ચેતન. અનંત ધર્મણી તત્વમ તે પણ, તે પણમાં ક્યાં મુખ્યત્વે બતાવવામાં આવે છે? ચેતનપણ. અને કેવું છે? અસાધારણ છે. અસાધારણ એટલે જો ગુરુદેવ સરસ એનો અર્થ લખ્યું છે, સાધારણ એટલે વેચાયેલું. વેચાયેલું એટલે જ્યાં જુઓ ત્યાં મળે. જનરલી આપણે ક્યાંય પણ ગયા હોય, ચાલો માની લો કોઈ મોટા શહેરમાં, મોટા મોલમાં અથવા ક્યાંય ઓવરસીઝ ગયા હોય, ત્યાં શું લઈને આવીએ? જે બધું ઇન્ડિયામાં મળતું હોય એવું. મોટા શહેરમાં ગયા તો, પહેલાના દેશમાં મોટા ગયા તો કેવું લઈ આવે? જેવું ગામડામાં મળતું હોય એવું. તો શું છે એવું બધું? તો એવું કાંઈ આત્મામાં છે? છે. અરે આત્મામાં એવું એક અસાધારણ, ભલે સાધારણપણું પણ છે, પણ એક આત્મામાં એવું એક અસાધારણપણું છે કે જે ચેતનપણું છે એ બીજામાં તો મળશે નહીં, પોતાના બીજા ગુણોમાં પણ એ મળતું એ નથી, એવું રહેલું છે. ને આ રીતે જેની એના ઉપરથી જ ગુરુદેવ ચેતનપણામાંથી લીધું છે, એનાથી આગલું પેજ નંબર 103માં જો તેને આત્માને ઘણે થાણે ઉપયોગ લક્ષણો, ઉપયોગ લક્ષણ, એ ઉપયોગ લક્ષણ પણ એ શું છે? ચેતનપણું છે. આમ સાણે ઉપયોગ એટલે શું છે? એની વ્યાખ્યા શું આવે છે? ઉપયોગની આવે ચૈતન્ય અનુવિધાય પરિણામને ઉપયોગ. એ ચેતન અનુવિધાય એમાં તમે આપણે ચેતનપણું લઈએ તેમાં કોણ આવે? જ્ઞાન દર્શન ભાઈ આવે. અને બાકી એક સામાન્ય ચેતન દ્રવ્ય લઈએ તો એને અનુસરીને બધી જ પણ હતી એમ. આપણે ઉપયોગ એટલે એમાં મુખ્યતા શેની આવે છે? જ્ઞાન અને દર્શન. એ ચેતન એક ગુણ બાકી આખો પદાર્થ લે તો એના, અને એટલા માટે એ ચારિત્રની લઈએ તો એમાં શુભ અશુભ ને શુદ્ધોપયોગ એ પણ આવશે. એટલે અહીંયા એ રીતે ઉપયોગ સ્વરૂપ આત્મા છે એટલે કે એની બધી. અને એક વાત છે ચૈતન અનુવિધાયી, એનો અર્થ શું છે? એનો અર્થ એ કે એને અનુસરીને બધી શુદ્ધ જ પર્યાય થાય, પછી પ્રગટે ત્યારે અશુભ થઈ જશે. કે તમે જ વ્યાખ્યા કરીને ઉપયોગની શું વ્યાખ્યા કરી? ચેતન અનુવિધાય. તો આત્મા કેવો છે? શુદ્ધ છે. અને શુદ્ધને અનુસરીને પર્યાય કેવી થાય? આ સિમ્પલ થિયરમ્સમાં આવું બધું ધેરફોર ધેરફોર નતા કરતા. અરે ભાઈ અનુસરીને એનો અર્થ શું છે? કે એ પર્યાય કોઈ બીજાને કારણે નથી થઈ, એના માટે છે. અનુસરી એટલે એનો આશ્રય લઈને, એનો અવલંબન લઈને, આધાર લઈને, એવા અર્થમાં નથી. એને શું છે? એનાથી ભલે સાચી ખોટી એનાથી થઈ, એમાં કોઈ બીજું. અને એ રીતે કરીને નિમિત્તથી કાર્ય થાય છે, એનો નિષેધ છે. એ અનુસરીને તારી છે, તારી પણ નથી છે. એ પછી તે અજ્ઞાન ભાવે વિપરીત કર કે જ્ઞાન ભાવ એ જુદી વાત છે. તો ચૈતન અનિવાર્ય, જેને આપણે ગુણની વ્યાખ્યામાં કંઈક શીખીએ છીએ ને આવું, અને એની સર્વ અવસ્થામાં જે રહે તેને ગુણ કે. તેનો અર્થ શું થયો? જે અવસ્થા થઈ છે તે ગુણને કારણે છે. તો એટલે ગુણને કારણે તો ગુણ તો શુદ્ધ છે એટલે કેવા ભાવે છે? પરમપાણે. એટલે બધી એમ એ તારો ગુણ છે તો પર્યાય આવે છે, પછી કેવી તું કરે છે તારા પુરુષાર્થ. એમાં અહીંયા ઉપયોગ લક્ષણ આત્માને એ કીધો છે. અને અહીંયા ગુરુદેવ કે ઉપયોગ એટલે આમ ઉપયોગ કરીને એમ નથી, અહીંયા ઉપયોગ એટલે પોતાનો અહીંયા ચેતન દર્શન જ્ઞાનની મુખ્યતા, કારણ કે અહીંયા ચેતનપણું લેવું છે ને. આપણે ઘણી વાર કહે ને આ વસ્તુનો ઉપયોગ કરો છો કે નહીં, એવા અર્થમાં નથી. આગળ જે આવ્યું ને આ વસ્તુનો ઉપયોગ, અહીંયા ઉપયોગ અહીંયા ગુણ, અને પછી પ્રગટ પર્યાયથી પણ ઓળખાય છે. ગુણ તો છે જ, ચેતન અનુવાદે પરિણામ, એ પરિણામ છે, એ ઉપયોગ રૂપ છે, એ પરણતિ રૂપનું છે. પછી એ ગુણ છે અને એક પરણતિ, અને બે થી એનો નિર્ણય થઈ શકે કે પરણતિ છે તો ગુણ છે અને ગુણ છે તો એવી. એનો પછી એનાથી આગળ ચાલો, એનાથી એમાં નીચે છે, એનાથી ઉપરનો બીજા અચેતન દ્રવ્યોમાં નથી. એમાં જો ગુરુદેવ એક ચેતનપણાના કેવા અર્થ લખે છે? ચેતનપણું, પછી એનો અર્થ શું છે? જાગૃતપણું, ઉપયોગપણું, સ્વભાવપણું, જાણવા દેખવાના ભાવ પણ. એક જ શબ્દ માટેના બધા વિવિધતા શું મળે છે? જાગૃત જ્ઞાન, ચેતના એટલે જ્ઞાન, એ શું છે? જાગૃત છે. પોતાને પોતાને પણ જાણે છે ને બીજા કોણ છે એને પણ જાણે. જાગૃત સ્વભાવ છે મારો, જાગૃત છે એને જ ઉપયોગ કહો, એ જ મારો કોણ છે? સ્વભાવ છે. અને એમાં જાણવા દેખવાનું અસ્તિત્વ છે, કાર્ય છે, એ પરિણમન છે. અને એનાથી હજી આગળ બધા ખુલાસા તો છે જ. ચલો એનાથી આગળ હજી આપણે વધીએ 104 પાના ઉપર. આ એક વાત પણ જો એમાં વચ્ચે છે ને, ત્રીજો પેરે, પ્રદેશ ભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. શું છે? બીજા મારા સિવાય અચેતન છે એની તો વાત નથી, બીજા મારા જેવા ચેતનવંતા જીવો તો છે, પણ બે વચ્ચે શું છે? પ્રદેશ ભેદ હોવાથી આ કારણ છે. શું છે? કોઈનું કોઈમાં ભળતું નથી. પ્રદેશ ભેદ, પેલો આ ભેદજ્ઞાન માટેનું પહેલું લક્ષ શું છે? ક્ષેત્રભિન્નતા. પછી અધ્યાત્મ શૈલીમાં જ્યાં ભાવ ભિન્નતા છે ત્યાં ભિન્નતા છે. શું છે? એ જ પ્રદેશ, એ તો વાત આવી આશ્રવ અને જ્ઞાનની જે છે એ શેના માટે છે? ભાવ ભિન્નતા માટે. એનાથી આગળ અધ્યાત્મ શૈલી, જે આગમ શૈલીમાં પ્રદેશ ભિન્નતાથી ભેદજ્ઞાન કરા, અને એ જ વાત. એટલે ઓલામાં જે પ્રિન્સિપલ સેમ અહીંયા લક્ષણ ભિન્નતા માટેના એપ્લાય થતા હોય. અને એ બેને જેમ પ્રદેશ ભિન્ન છે તો શું છે? એનો આધાર આદિ સંબંધ નથી. એમ લક્ષણ ભેદ છે તો શું છે? આધાર આદિ નથી. એ ત્રણ ગાથામાં એ જ વાત કરી છે ને. તો એ રીતે પ્રદેશ ભેદ હોવાથી કોઈનું કોઈમાં ભળતું નથી. કેમ આપણે નથી ભળી જતા? આપણે ખાઈએ છીએ તો અનાજ આપણામાં આવી જાય છે કે નહીં? આપણે અડીએ છીએ તો આ બધું એકમેક થઈ જઈએ છીએ કે નહીં? અરે ભાઈ, પ્રદેશ ભેદ કોને કહેવાય? પ્રદેશ ભેદ કે બેનું અસ્તિત્વ જુદું છે ત્યારે તો પ્રદેશ ભેદ કહેવાય છે. અને આ રીતે ગુરદેશી આ બધું ખાસ દેશ લેશે, ઘણા માને છે ને આત્મા આ બધું જુદું, તમે અમે આ બધા ક્યાં હોય? મારું તારું ખાસ કે ને ક્યાં હોય? સંસાર દશામાં. મોક્ષ થયા પછી આપણે બધા કેવા છે? એક મેક છે. આપણે બધા પહેલાં કેવા હતા? એક બ્રહ્મ હતા. બ્રહ્મ હતા એમાંથી છૂટા પડ્યા એટલે આપણે મારું તારું કરીએ. બાકી આપણે બધા કેવા છે? અંતે તો એક જ છે, બ્રહ્મ છે. અને એટલા માટે જ્યારે એવું થાય, મોક્ષ થાય એટલે શું થાય? જ્યોતમાં જ્યોત ભળી જાય ને. કેટલું સરસ લાગે આમ જો એમાં નીચે છે ને, અનંતમાં ભળી ગયા એમ લોકો નથી કહેતા? તો મોક્ષમાં થાય તો આનંદમાં શું ભળે? ગુરુદેશ શબ્દ શું પૂછે છે? મોક્ષ થાય તો આનંદમાં શું થાય? આનંદ કોણ છે? અનંત છે. એના જુદો કોક થયું, સિદ્ધ થયું કે નહીં તું? તેમાં ભળે તો જ્યારે હું દુઃખી હો ત્યારે છૂટો થયો, અને જ્યારે સુખી થાવ ત્યારે મારું અસ્તિત્વ જોયું જાય. હું આનંદમાં ભળી ગયો એટલે શું થયું? મારું અસ્તિત્વ. દુઃખ ભોગવવા મારું અસ્તિત્વ, અને જ્યારે સુખ ભોગવવાનું ત્યારે મારે ભળી જવું. અને ગુરુદેવ બીજો પ્રશ્ન, અનંત ક્યાં છે કે તે અનંતમાં તું ભળ? બીજું ક્યાં છે અનંત? બીજું તારી શું છે? અનંત ક્યાં છે અને અનંતમાંથી તું છૂટો કેમ પડ્યો? કોણે શું કામ છૂટો પાડ્યો તને? અને બધાને છૂટો છૂટો પાડતા એ ખાલી કેમ ન થઈ ગયું જીવનમાં? ને હવે એમાં ભળતા ભળતા એ પૂરતા અહીંયા કોઈ નહીં રહે પછી એકવાર. એથી બધા પાછી એમાં ભળતા જશે તો સંસારમાં ખાલી થઈ જશે. અરે જીવનમાં એ જો સરસ શબ્દ છે, પોતાની સત્તાનો નાશ થઈને પરમાં ભળી જતો હશે. શું છે આ? એક આખો વિશ્વાસ નથી આવતો. શું નથી આવતો? મારું અસ્તિત્વ કેવું છે? અનાદિ અનંત છે. કલ્પના જ પહેલેથી થાય, હું મારો ક્યાં જન્મો ત્યારથી મારી શરૂઆત થઈ અને મર્યો એટલે મારો અંત થઈ ગયો. આ મૂળ પણ જે પણ કેવું સરસ છે, પોતાની સત્તા પોતાનું હોવાપણું છે તો ક્યારે? અને શ્રીમદજી તેના માટે જો પામે નાશ તો સેમાં ભળે તપાસ. ચેતનનો નાશ થાય તો જેમાં જડમાં જશે ને એને જડરૂપ બનાવી દેશે. તો એ રીતે સેમાં ભળે એ તો એમ અહીંયા પરમાં ભળી જતો નથી. જો ગુરુદેવ સરસ એની લાઈનમાં એ પહેર્યા છે, જૈનમાં રહેલા કેટલાક એમ જ દીધે રાખે છે. એમ જ દીધે ખબર પડે? એમ જ દીધે એટલે ગપ્પા. એમ કાંઈ એને નિર્ણય વગર કાંઈ બોલી મારે છે, એનો કાંઈ અર્થ કે એવું કાંઈ એને ખબર ન હોય. કેમાં આવીને જૈનમાં રહેલા કેટલાક, અરે કમસે કમ જૈનમાં આવીને કાંઈક વિતરાગ જગતથી જુદું કહે છે એટલો તો એક વિશ્વાસ લાવવો છે. નહીં તો શું થશે? લૌકિક અને અલૌકિકમાં ફરક શું આવશે? અન્ય માર્ગને અને જો બધા સાચા છે ને એ રીતે એક વિચાર કોઈ કે બધા સાચા છે તો એનો અર્થ કે ક્યાંય પણ કુદેવ કો ગુરુ શાસ્ત્ર કાંઈ છે ને એટલે ગ્રીત મિથ્યાત્વ જ નથી. એવું જ જો બધા સાચા હોય તો પછી ક્યાંય વિપરીતતા તો છે જ નહીં, અને વિપરીતતા નથી તો ગ્રેટ મિથ્યાત્વ પણ એ નથી. તે એવું નથી કે દે રાખે છે કે જ્યોતમાં જ્યોત. પછી ગુરુદેવથી દ્રષ્ટાંત એમને આવેલા ત્યારે જો એ ફરીથી કહેશે ગુરુદેવમાં, કેટલાક લોકોને તો પૂછો તો એને પ્રશ્ન આવે પછી ને, જ્યોતમાં જ્યોત મિલાય તો ત્યાં જ્યોત એટલે શું? આનંદમાં ભળી ગયા એટલે શું? અનંત શું હતું? તો સરવાળામાં કાંઈ દેખાય નહીં એટલે એ પોતે જ એનો ખુલાસો ન કરી શકે. સરવાળામાં કાંઈ નહીં એટલે એને બે ચાર પ્રશ્ન પૂછો તો પોતે આ બધું શું છે પોતાની કલ્પનાથી તો એ માને છે. પછી કોઈ પ્રશ્ન કે ત્યાં શીતશિલામાં સંકળાસ થશે કે નહીં ત્યાં શીતશિલા, અને બધા જો જુદા જુદા રહે તો પાછું સંકળાશે ને કહેતા એ જ્યોતમાં જ્યોત ભળી જાય એટલે વાંધો નહીં. તો ગુરુદેવ એને શું કહે છે? રૂપીની સંકળાશ થાય નહીં તો અરૂપી છે સિદ્ધવન એમાં કેમ થાય? શું છે? રૂપી પૂતગલ છે એમાં પણ જો નથી થતો તો પછી અરૂપીમાં, અરે આકાશની એટલી અવગાહનાની શક્તિ છે કે એવું કાંઈ એ નથી. અને જેમ સરસ દ્રષ્ટાંત આપે છે, જેમ એક રૂમની અંદર એક બત્તી હોય ને એવી બીજી હજાર કરીએ તો થાય કે ના થાય? અહીંયા અત્યારના લાઇટ બધા આખા રૂમમાં છે કે નહીં? હવે બીજી લાઇટ ન થાય ને? ક્યાંથી થાય? આટલી આ બધી લાઈટે તો જગ્યા રોકી લીધી, હવે ક્યાંથી થાય? ના, એટલી ઓલો બંધ થઈ જશે, હવે બીજું કરશે તો આ બંધ થઈ જશે. કેમ? એટલે આકાશ આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ ગયો કે નહીં? હા, તો હવે કે એવું નથી, તો એ ઉદગલમાં નથી. તો ચલો પછી તો આપણે લેશું એનું આગળ છે, 105 પાને આગળ લેશું.
Thank you.